ઇન્વોઇસ સિવાય
લે લેજર છે, પછી આ પરફોર્મા ઇન્વોઇસ છે, પછી પેલું રિપોર્ટ ખાતું કે ના શું હતું, આરથી કયું હતું નોટબુકમાં લખ્યું હતું, એ ઓર્ડર કયો રિલીઝ ઓર્ડર ને બધું શું હોય છે.
ઓકે, એટલે એક સોફ્ટવેર છે ને ડેસ્કટોપનો ક્લાયન્ટનો આવેલો છે કે જેને વેબ વર્ઝનમાં ક્રિએટ કરવાનો છે, એટલે એઝ અ પ્રોડક્ટ. તો એ ડિસ્કસ કરતા એમાં એના ક્વેશ્ચન આવ્યો હતો, ટર્મિનોલોજી ERP રિલેટેડ છે, મેં કીધું એક કોમન વે ડિસ્કસ, તમને લગભગ ઘણી ખબર છે મારી, આના માટે અમુક ટર્મિનોલોજી નવી છે, અમુક કદાચ તમારા માટે નવી હશે, એટલે બધું જોડે બેસીને ડિસ્કસ
કરી.
ERP વાળામાં બી તમારે સાઇટ કઈ છે ડિસ્કશનમાં, રાઈટ?
એટલે કાલ જે આપણે બાકી હતું ને ત્યાંથી કન્ટિન્યુ કરવાનું. ઓકે,
બીજા તમારે ક્વેશ્ચન છે અત્યારથી ઓલરેડી કોઈ?
હા, એટલે 3-4 ક્વેશ્ચન છે,
તો એને પછી લઈએ, ચલો ડિસ્કસ કરીએ. ઓકે, સો એકાઉન્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ ને, એક કામ કરીને ખુલ્લું રાખે, હા તો મારા વસ્તુ ખુલ્લું છે, ખુલ્લું છે. એમાં છે ને એક વસ્તુ, આમાં આપણે ગઈકાલે મોટી કંપનીઝ, વર્લ્ડની કોઈ બી કંપની, મેં ગઈકાલે તમને આ બે માટે કંઈક થોડું કદાચ કીધેલું, તો કોઈ બી કંપની, કોઈ બી સાઇઝની કંપની અને કોઈ બી વર્લ્ડના કોર્નરમાં એક્ઝિસ્ટ કરતી કંપની અકાઉન્ટિંગ મેનેજ કરે ને, એટલે એમાં એનો હેડ જે હોય ને એ આ હોય, પેરેન્ટ અકાઉન્ટ નો મતલબ એટલે અકાઉન્ટ હેડ, એસેટ બેંક, આ બે નામ ભૂલી જજો, આ તો એને સ્પેસિફિકલી NBFC ના હાથે લીધેલા છે, કેશ, ઇક્વિટી, એક્સપેન્સ, ઇનપુટ આઉટપુટ એટલે ક્રેડિટ ડેબિટ, ઇન્કમ, લાયબિલિટી, પરચેસ, સેલ્સ અને ગવર્મેન્ટના કોઈ ટેક્સનો પે હોય, એટલે આ જે સ્પેસિફિક લીધેલા GST NBFC, તો આ સ્પેસિફિક આ સોફ્ટવેરને જરૂરી પ્રમાણે લીધેલા, પણ અકાઉન્ટ પેરેન્ટ એને લોકો અકાઉન્ટ હેડ જ કે છે ને, એક વાર કન્ફર્મ કરી લઈએ. ચાલુ કરીએ. સો અકાઉન્ટ ટાઈપ છે ને આ 5 ટાઈપની છે, બરાબર? બધે આટલા જ ટાઈપની આવે, એસેટ, લાયબિલિટી, ઇન્કમ, એક્સપેન્સ, ઇક્વિટી. આ જે છે ને એને ખબર નહીં અમે પેરેન્ટ વર્ડ કેમ લેવાની જરૂર પડી, બટ આ અકાઉન્ટના અંડરમાં, અકાઉન્ટ ટાઈપના અંડરમાં અથવા પ્રાઇમરી અકાઉન્ટ હેડના અંડરમાં આ સબ અકાઉન્ટ મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે થાય. ચાર્ટ ઓફ અકાઉન્ટ કે છે, હા ચાર્ટ ઓફ અકાઉન્ટ્સ કે છે, આ એક પ્લેટફોર્મમાં છે. આ પરફેક્ટ લિંક છે, અકાઉન્ટ ટાઈપ જેની અંદર આ 5 ટાઈપના અકાઉન્ટ છે, અને ચાર્ટ ઓફ અકાઉન્ટ કે જેમાં અકાઉન્ટ ટાઈપના અંડરમાં જે અકાઉન્ટ નેમ આવે ને એ લખેલા છે, કેસ, સપ્લાય, રિસીવેબલ, પેએબલ, અલગ અલગ. એટલે અકાઉન્ટિંગની ટર્મિનોલોજી તમે વાંચો ને તો હિસાબ જ્યારે બી ફાઇનલ થાય ને ત્યારે કોની સામે આ એન્ટ્રી પાડવી, ક્રેડિટ કે ડેબિટની, અસેટની સામે, લાયબિલિટીની સામે, ઇક્વિટીની સામે, રેવન્યુની સામે, એક્સપેન્સની સામે, એ ફિક્સ 5 ટાઈપની સામે પડે. અને એમાં બી સ્પેસિફિકલી કયા અકાઉન્ટના નામથી પાડવી, કે જીએસટી પેએબલ, ટીડીએસ પેએબલ, એટલે છે એક્સપેન્સ તરીકે ગણીએ તો આપણે ગવર્મેન્ટને જીએસટી ભરવાનો થાય, ટીડીએસ આપણે ભરવાનો થાય, કારણ કે આપણે ઉઘરાવી લીધો કસ્ટમર પાસેથી ને આપણે ભરવાનો થાય. તો અહીંયા લખેલું હશે એક્સપેન્સ ઓર વોટ એવર, આમાં જે બી આવતું એ લખેલું હશે. અને અહીંયા એની એક્ઝેક્ટ નેમ સિલેક્ટ થશે, જીએસટી કે ટીડીએસ પેએબલ એમ. બરાબર, તો જનરલી ક્રેડિટ એન્ડ ડેબિટ એન્ટ્રી કોઈ કંપનીમાં મહિનાની લેટ છે 100 થાય છે, કોઈ કંપનીમાં 200 થાય છે. નીચે આપણો ક્રિષ્ણાવાળો છે તેને પેટીએમના રોજના ટ્રાન્ઝેક્શન ટોટલ મારે તો મહિનાની કદાચ 5,000 થતી હોય, કોઈકને મહિનાની 5 કરોડ બી થતી હોય. પણ એ બધી જ એન્ટ્રી છે એટલે ગ્રુપ કરો ને તો આ અમરેલામાં, આ અમરેલામાં થાય વર્લ્ડ વાઇડ ક્યાંય બી, એટલે દુનિયાના કોઈ બી કોર્નરમાં જતા રહો આ જ થાય. ત્યાં કદાચ વેટ ચાલતો હોય તો અહીંયા અકાઉન્ટ નેમ જુદો હોય, આ 5 તો ફિક્સ જ રહે, અહીંયા અકાઉન્ટ નેમ થોડુંક અલગ પડે. એટલે પર કન્ટ્રી માઇનોર શું થાય અકાઉન્ટ નેમમાં ચેન્જ થાય. અગેન એને બ્રોડલી જોવો તો ટાઈપ સરખી જ છે, અહીંયા જીએસટી પેએબલ, ટીડીએસ પેએબલ કહી છે, તો ક્યાંક વેટ પેએબલ કહેતા હશે, ડબલ્યુએચટી પેએબલ કહેતા હશે, ખાલી ટર્મિનોલોજી તે ચેન્જ થઈ. પણ છેલ્લે ગવર્મેન્ટ ટેક્સ ભરવાવાળી પેએબલની એક અકાઉન્ટનું નામ હશે, એક રિસીવેબલની કોઈક નામ હશે. બરાબર, તો આ એક પેલું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. જ્યારે બી કોઈ અકાઉન્ટિંગનો સોફ્ટવેર બનાવી ઓર બેન્કિંગનો સોફ્ટવેર બનાવી ઓર ERP નો બનાવી પણ એમાં ફાઇનાન્સ કે અકાઉન્ટિંગના માઇનોર ફીચર રાખીએ છે, તો અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટનો યુઝર જે એમાં લોગિન થાય તેની એક્સપેક્ટેશન છેલ્લે એવી હશે કે મને આના વાઇઝ, આ હેડ વાઇઝ અથવા અકાઉન્ટ ટાઈપ વાઇઝ મને ડિટેલ્સ જોવા મળવી જોઈએ. બરાબર, એટલે સાદી ભાષામાં ક્રેડિટ કે ડેબિટ, ક્રેડિટ એટલે છે આપણે ઇનવોઇસ કરીએ તો આપણે લેવાના છે રૂપિયા, રાઈટ? તો ઇનવોઇસ ક્રિએટ કર્યું તો ઇનવોઇસના જ્યારે બી પેમેન્ટ આવ્યા તો એ ઓબ્વિયસલી ઇન્કમ તરીકે આવ્યા, એટલે આમાંથી કયા ટાઈપમાં એ આવશે જોવાનું. આમ તો એસેટ કહેવાય મારી અન્ડરસ્ટેન્ડિંગ પર. પણ અમુક અકાઉન્ટ નેમમાં કેશમાં આવતા હોય, અમુક બેંકમાં આવતા હોય તો એ બધામાં ટાઈપ પડે. એક જ પેમેન્ટ આવ્યું એની સામે બે અકાઉન્ટ નેમમાં એન્ટ્રી પડે, એક મારામાં લે છે, 3માં બી પડે. ક્યારેક 1.5 રૂપિયા કેશ થયા, 1.5 ઓલા થયા એવા, અને એમાંથી ગવર્મેન્ટને પાછા ટેક્સ પેએબલમાં જતો હોય. તો આમ એન્ટ્રી એક પડી, પણ બિહાઇન્ડ ધ સીન પછી એના 2-3 પહેલાં થયા એમ. એટલે અકાઉન્ટિંગનો સાદો નિયમ એવું છે કે તમે એક નવી એન્ટ્રી ક્રિએટ કરીને તો ક્યાંક એક કોઈકનામાંથી માઇનસ થયેલી એન્ટ્રી અલગ રાખવાની, એટલે એ ડબલ એન્ટ્રી કન્સેપ્ટ કેવું કંઈક બોલે છે, ડબલ એન્ટ્રી કન્સેપ્ટ. કોઈ એકમાં તમે ક્રેડિટની એન્ટ્રી પાડીને તો સામે કોઈ એક જગ્યાએ તમારે ડેબિટની એન્ટ્રી હોવી જોઈએ. એટલે ક્યારેય એમને કશું થાય જ નહીં, એટલે બહારથી કસ્ટમરના આવ્યા તો એ તમારામાં ક્રેડિટ થયા અને અહીંયાથી ક્યાંક કસ્ટમરના બેલેન્સમાંથી ડેબિટ પાડી દેવાના તમારે. એટલે તમારી હિસાબી રીતે જ રાખવાનો કે ડબલ એન્ટ્રી, એટલે રિકન્સાઇલ કરો ને તો ક્યાંક ગેપ હોય તો ખબર પડી જાય. એટલે અકાઉન્ટિંગનો સાદો નિયમ છે, સોફ્ટવેરનો નહીં, અકાઉન્ટિંગનો સાદો નિયમ છે. એટલે જ્યારે અકાઉન્ટિંગના કનેક્ટેડ સોફ્ટવેરમાં ટેબલ બનાવો ને તો એ સોફ્ટવેરનો સાદો નિયમ થયો કે બિહાઇન્ડ ધ સીન અહીંયા લે છે, તમે રિપોર્ટ જોવો છો એક ઇનવોઇસનો, અને ઇનવોઇસનો એક પેમેન્ટ રિસીવ તમે એક્સેપ્ટ કરતા હતા, ઇનવોઇસની સામે રિસીવડ પેમેન્ટ બટન માર્ક કર્યું અને નાખી દીધું કે આ ટ્રાન્ઝેક્શન સાથે આવી ગયું. તો UIમાં તો આપણને એક જ એન્ટ્રી દેખાય છે કે આમાં પેમેન્ટ આવી ગયું. પણ અકાઉન્ટિંગના નોલેજ સાથે જેણે સોફ્ટવેર બિલ્ડ કર્યું હશે અથવા જે માણસ વેલિડેટ કરવાવાળો અકાઉન્ટિંગ ટીમનો હશે ને, તો એવું કહેશે કે અહીંયા એન્ટ્રી પડીને તો સામે કોઈ એક જગ્યાએ મને રિપોર્ટ દેખાડો કે જ્યાં ડેબિટની એન્ટ્રી દેખાતી હોય, જેથી રિકન્સાઇલ થાય કે આ કસ્ટમરે આટલા દીધા અને મારામાં આટલા આવ્યો. બરાબર, આ સાવ સિમ્પલ લેંગ્વેજમાં અકાઉન્ટિંગના 2-3 કન્સેપ્ટ ખાલી ક્લિયર થઈ ગયા. આ સોફ્ટવેર જોડે લેવા દેવા, આ સોફ્ટવેર જોડે એવી કોઈ વાત નથી, પણ લગભગ અકાઉન્ટિંગની વાત હોય તો આમાંથી કંઈક કનેક્ટિવિટી આવતી હશે. અકાઉન્ટ ટાઈપ હું લિંક તમને શેર કરી દઉં. કેટલા કેટલા ટાઈપના અકાઉન્ટિંગ નું ટૂલ બનાવી લો, કેટલા ટાઈપના લગભગ ટેબ્સ જોવા મળતા હોય જનરલી ફાઇનાન્સની અંડરમાં આમ જોવા જાય તો? કરી વચ્ચે
તે યાદ નથી.
આમાં અલગ અલગ જગ્યાએ છે કારણ કે આ એઆઈ જનરેટેડ છે કોડ, એટલે બધા આપણે એક્સપેક્ટ કરી એવી રીતે નથી, એટલે ટેબલ અલગ કરવી પડશે. સેલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલુ કરીએ તો ક્યારે બી કોઈની જોડે આપણે સેલ્સ કરતા હોય તો સૌથી પહેલાં આપણે ઇન્ક્વાયરી આવે, એટલે એને જે મોટી ઓર્ગમાં જ્યાં ટેન્ડર ઉપર કામ કરતા એમાં એ લોકો લગભગ એવું કે આરએફપી આવે, રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ આવે, એટલે અલગ અલગ ટર્મિનોલોજી અલગ અલગ જગ્યાએ હશે, પણ બેઝિકલી એક લીડ આવી. ઓકે, ડિફરન્સ આ તને સેમ વાતને લીધે પહેલાંનું ખ્યાલ છે પણ તમને ખાલી ખ્યાલ રહે, એટલે લીડ ઇઝ નોટ ઇક્વલ ટુ ઇન્ક્વાયરી. બરાબર, લીડ એટલે ઇઝ લીડ ઓલમોસ્ટ ઇક્વલ ટુ કોન્ટેક્ટ. એટલે લીડ કોને કહેવાય તો કે લે છે દીપ ત્રિવેદી ઇઝ અ લીડ, પણ દીપ ત્રિવેદી મોવેબને એક ઇન્કવાયરી આપી શકે, બે આપી શકે, ત્રણેય આપી શકે, એટલે લીડ એ અલગ વસ્તુ થઈ. અને લીડના અંડરમાં અથવા લીડ એક્સચેન્જેબલી વપરાતો વર્ડ છે, ઇન્કવાયરીને લોકો લીડ બી કહેતા હોય છે, અને ઘણા મોટા સોફ્ટવેર લીડને કોન્ટેક્ટની જેમ ટ્રીટ કરતા હોય છે કે પહેલાં ડેટા માઇન થાય ત્યારે શું થાય, બધા કોન્ટેક્ટ એમને એમ લઈ લેવામાં આવે. હવે બધા જ કોન્ટેક્ટ તમે હજાર લઈ લીધા પણ એ હજાર હજાર લીડ તો નથી, કારણ કે એણે નથી તમને રીચ આઉટ કર્યું, નથી તમે એમને રીચ આઉટ કર્યું ટુ અન્ડરસ્ટેન્ડ કે એને કંઈક કામ છે ને તમે એને સર્વ કરી શકો. લીડ ક્યારથી કહેવાનું ચાલુ થાય, જ્યારે આઈધર એણે તમારો કોન્ટેક્ટ કર્યો હોય, તમે એનો કોન્ટેક્ટ કર્યો અને કન્ફર્મ કર્યું કે એને કંઈક કામ છે જ્યાં તમે કંઈક સર્વ સર્વિસ આપી શકવાના છો કે વેચી શકવાના છો, એટલે એ મોમેન્ટથી કોન્ટેક્ટ થઈ ગયો તમારા માટે લીડ. હવે એ લીડે જે બી કન્ફર્મ કર્યું હતું કે આ કામ થઈ શકશે એને કહેવાય ઇન્ક્વાયરી. બરાબર, ઇન્ક્વાયરીને સામે બને કોટેશન. હવે ઇન્ક્વાયરી ઇક્વલ ટુ કોટેશન બી નથી, કારણ કે એક જ ઇન્ક્વાયરીના છ વખત કોટેશન જતા હોય, પહેલું કોટેશન પાછું ચેન્જ થાય, બીજું કોટેશન પાછું નેગોશિએટ થાય, ત્રીજું કોટેશન, રાઈટ? તો કોન્ટેક્ટ અલગ છે, લીડ અલગ છે, ઇન્ક્વાયરી અલગ છે, એન્ડ કોટેશન અલગ છે. કોટેશનમાંથી પછી ફાઇનલ જ્યારે કન્ફર્મ થાય કે હવે બિઝનેસ ક્લોઝ એમ ડન પાકું છે, તો આપણે બીએ તરીકે કોન્ટ્રાક્ટ મોકલતા હોય, પણ સેલ્સની ભાષામાં એને સેલ્સ ઓર્ડર જનરેટ થવું કહેવાય. બરાબર, એટલે સેલ્સ ઓર્ડર, ધેટ્સ અ ટર્મિનોલોજી. સેલ્સ એક કન્ફર્મ કોટેશનમાંથી એક બિઝનેસ કન્ફર્મ કર્યો એટલે એને સેલ્સ સેલ આવેલો ઓર્ડર્સ કહેવાય છે. આમાં રિલીઝ ઓર્ડર જે છે ને એ જ છે.
ઓકે,
પણ આ લોકો રિલીઝ ઓર્ડર એ બહુ જૂની ટર્મિનોલોજી છે અને એ કેવી ડોમેન સ્પેસિફિક ટર્મિનોલોજી છે કે જ્યાં કંઈ ડિસ્પેચ કરવા વાળી વાત હોય, કંઈક પહેલાં વાળી વાત હોય ત્યાં લોકો સેલ્સ ઓર્ડર છે કે જે રિલીઝ ઓર્ડર વાપરતા હોય છે. એટલે
બરાબર,
તો સેલ્સ ઓર્ડર ત્યારે થયો. હવે એક સેલ્સ ઓર્ડર પડ્યો તો સેલ્સ ઓર્ડરની વેલ્યુ લે છે એક લાખ રૂપિયા છે ફોર એન એક્ઝામ્પલ. ઇનવોઇસ એ સેલ્સ ઓર્ડરનું એક જ બને એવા ચાન્સ નથી, ક્યારેક 20% એડવાન્સ લીધા પછી આટલા પછી આટલા, તો ઇનવોઇસ કે ટેક્સ ઇનવોઇસ મલ્ટીપલ બનવાના. બરાબર, હવે મોટી કંપનીઝમાં અથવા સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગની પ્રેક્ટિસ સાથેની કંપનીમાં ઇનવોઇસ પહેલાં કાયમ એ પ્રોફોર્મા ઇનવોઇસ બનાવે, એટલે કાચું બિલ, જે ગઈકાલે તમે કીધું બરાબર છે, કાચું બિલ. તો પ્રોફોર્મા ઇનવોઇસ બનાવવાનો પર્પઝ ખાલી શું, જસ્ટ બિફોર વી મ્યુચ્યુઅલી અગ્રીડ વિથ અ કસ્ટમર સીધે સીધું ઇનવોઇસ ક્રિએટ કરી નાખીએ ને તો એ આપણી એકાઉન્ટિંગની ભાષામાં લાયબિલિટી થઈ ગઈ. તમે ઇનવોઇસ નંબર એને અલોકેટ કરી દીધું અને તમારે જે બી જગ્યાએ હતા ત્યાં અકાઉન્ટિંગનો માણસ બી બેસે છે, એને સીએના પોર્ટલ કે બધા સાથે કનેક્ટ બી કરી લીધું, અને ઇનવોઇસમાં એવું હતું કે 1,00,000 રૂપિયા 18,000 જીએસટી, એટલે 1,18,000 કસ્ટમર પે કરવાના મહિનાના છેલ્લા દિવસે તમે કર્યું હતું. હવે ઓલો પેમેન્ટ તમને ભલે બીજા દિવસે કરે, 50 દિવસ રેન્ટ કરે કે 6 મહિને કરે, તમે આ ઇનવોઇસ નંબર બ્લોક કરી નાખ્યું અને મંથ એન્ડમાં તમારો અકાઉન્ટિંગનો માણસ તમારામાં બધામાંથી ઇનવોઇસ પૂલ કરીને જીએસટીના પોર્ટલ ઉપર સબમિટ કરી દીધું કે આટલા અમે જીએસટી કલેક્ટ કરે, તો તમારે 18,000 ગવર્મેન્ટને દેવાના થઈ ગયા. તો હજી કસ્ટમરે તો હાથ નહોતી પાડીને તમે ઇન્વોઇસ ઉતાવળમાં કરી નાખેલું છે, તો એ ઓલો આપે કે ન આપે તમારે ગવર્મેન્ટને પે કરવાના થઈ ગયા, એટલે ગવર્મેન્ટના ચોપડે કાંઈ ઊભું રહ્યું, તમારે એને 18,000 દેવાના નીકળે છે. તો લોકો શું કરે કે પહેલાં પ્રોફોર્મા ઇન્વોઇસ બનાવે, પ્રોફોર્મા ઇન્વોઇસ બનાવે, પેલો સામેવાળી પાર્ટી હા પાડે, પછી એનું ફાઇનલ ફ્રીઝ કરેલું ટેક્સ ઇન્વોઇસ બનાવે. એટલે ઇન્વોઇસ બોલો તો બી ચાલે ઓર ટેક્સ ઇન્વોઇસ બોલો, બંને સેમ વસ્તુ છે, પણ પ્રોફોર્મા એ અલગ વસ્તુ છે, એ કાચું બિલ છે કે જ્યાં તમારે એકબીજાનું કન્ફર્મેશન લેવું છે એટલે તમે એ આપી દો અને અકાઉન્ટિંગની ભાષામાં તમે એક ઇન્વોઇસ નંબર વાપરી ના લીધો, કારણ કે ઇનવોઇસ નંબર એ નોન ડિલિટેબલ વસ્તુ છે, એ તમારું 1 પછી 2 જ આવવું જોઈએ. જો ગવર્નમેન્ટના પેલા પોર્ટલમાં તમારે ફાઇલ કરતી વખતે તમારું 1 પછી 3 આવ્યો છે તો એ ક્વેશ્ચન ઉભો રહેશે 2 નું શું છે, કા તમારે એની પછી રિફંડ નોટ, ડિબિટ ડેબિટ નોટ જે બી કંઈ આવતું હશે તમારે કંઈક સબમિટ કરવું પડે થાય. એટલે કોઈ બી ઓડિટ થાય તો એના માટે ગડબડ ના થાય પેલા ઇનવોઇસના સિક્વન્સિંગમાં, એટલે લોકો પ્રોફોર્મા ઇનવોઇસ બનાવતા.
સર જનરલી આ ઇનવોઇસ સર્વિસ ડિલિવર થયા પછી જ જનરેટ થતો હોય, કાં તો પછી લેટ સે આપણે એડવાન્સ લેતા હોઈએ તો એ એડવાન્સનો ઇનવોઇસ જનરેટ થાય? તો
એડવાન્સનો એ થાય, યસ. એટલે કારણ કે ટૂંકમાં પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કન્ફર્મ થઈ રહ્યું છે ને, એટલે એને તમે ટેક્સ ઇનવોઇસ જ કહી શકો. પછી કાલ સારું થઈને તમે બિઝનેસમાં અડધેથી બી અટકી જાઓ છો, આગળ વધતા જ નથી, પ્રોજેક્ટ હોલ્ડ પર જતો હોય, છતાં એ ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યુથી બંને કન્ટ્રીમાં તમે એને સબમિટ કરી દો એમ તરીકે, એટલે ચાલે. અને મોટી અગેન ઓર્ગમાં ઓર અકાઉન્ટ હેવી વાળી કંપનીમાં ચાર ઇનવોઇસ ત્યાં હોય ને તો છેલ્લે પ્રોજેક્ટ ક્લોઝર સાઇન ઓફ જ્યારે કરે, એટલે આપણી બી અથવા પ્રોજેક્ટ મેનેજમેન્ટની ભાષામાં પ્રોજેક્ટનું સાઇન ઓફનું એક ડોક્યુમેન્ટ આવે, તો એની જોડે અકાઉન્ટિંગ બી એનું સાઇન ઓફનું એક પહેલું લે, કે જ્યાં સમરી લખેલી હોય કે આ સેલ્સ ઓર્ડર હતો, એની સામે આટલા ઇનવોઇસ જનરેટ થયા હતા, આ ઇનવોઇસ આટલા રિસીવ થઈ ગયા, એટલે ફૂલ એન્ડ ફાઇનલ એક ઇનવોઇસ જેવું બી બનાવે. પણ એની કંઈ પહેલા પોઈન્ટ ઓફ વ્યુથી નથી ઓડિટ માટે કામ લાગવા વાળી છે, એ ખાલી કેવું છે ભેગું કરી લેઝર બનાવી નાખ્યું કે ભાઈ આટલા પેમેન્ટ્સનું આવ્યું બરાબર. અને એટલે આ મેં સેલ્સની લેંગ્વેજમાં વાત કરી. હવે તમારી પરચેઝની લેંગ્વેજમાં વાત, એટલે આપણે પરચેઝની લેંગ્વેજમાં વાત કરીએ કે જ્યારે તમે કંઈ બી સેલ કરતા હોય ને તો ધેર આર હાયર ચાન્સીસ તમે જોડે કંઈક ને કંઈક પરચેસ કરતા હોય. હવે એ હાર્ડવેર થઈ ગયા, મેં કીધું એમ ટીના વેન્ડરનું કંઈક, સર્વિસના એવા સિમ્પલ વેન્ડરનું બી થઈ ગયું, ઓર ઇવન તમે કામ લીધું છે અને અડધું કામ તમે બાયપાસ કરેલું છે, બહાર આપેલું છે, તો એ બધામાં તમે વેન્ડર જોડે કામ કરો છો. એટલે વેન્ડરમાં ઇટ કુડ બી અ ટાઈપ સર્વિસ પ્રોવાઈડર છે, શું છે ફલાઉન્ટિંગનું, કઈ કંપનીનો છે, એ બધું ડિફરન્ટ મેટર છે બરાબર. પણ પરચેસ થઈ ગયું તો હવે જેમ સેલ્સ માટે સેલ્સ ઓર્ડર છે, એવી રીતે પરચેસ સાઈડ પરચેસ ઓર્ડર આવે. તમે વેન્ડરને કંઈક કામ આપો તો તમે એને પરચેસ ઓર્ડર આપી શકો એમ, ભાઈ આ છે તમે અહીંયાથી કાઇન્ડ ઓફ તમે એને કોર્સો, તમે આ સર્વિસ આપો તો તમે આ પ્રોડક્ટ મોકલો બરાબર. તો તમે એને પીઓ આપો, સામે ઈ તમને શું આપે, ઇનવોઇસ આપે, ઈ જે કામ કરે છે એનું બિલ માટે. એટલે આપણે જેમ આપણા ક્લાયન્ટને બિલ આપીએ છીએ એ આપણને બિલ આપશે, પણ અત્યારે આપણે આપણા એંગલથી જ જોઈએ છીએ, એના એંગલથી નથી જોતા. એટલે આપણે એને શું આપશો, તો પીઓ આપશો બરાબર. સો કસ્ટમરને આપણે સેલ્સ ઓર્ડર આપીએ, આપણે જેને સર્વ કરીએ છીએ એને ક્લાયન્ટ કે કસ્ટમર કહીએ તો સેલ્સ ઓર્ડર આપીએ, અને જે વેન્ડર છે એને આપણે પરચેસ ઓર્ડર આપીએ બરાબર. હવે જેમ ઇન્કમ માટે પ્રોફોર્મા ને આ છે, એવી રીતે આમાં લોકો પરચેઝ પીઓ આપો ને, જેમ એસઓ છે એ અકાઉન્ટિંગના પોઈન્ટ ઓફ વ્યુથી કંઈ વાયબલ ડોક્યુમેન્ટ જ નથી. પ્રોફોર્મા ઇનવોઇસ ઓર ઇનવોઇસ ધેટ્સ અ પ્રોપર ડોક્યુમેન્ટ ઓફ અકાઉન્ટ. એટલે અકાઉન્ટિંગના ડોક્યુમેન્ટ જોવા જઈએ તો ઇનવોઇસ એ લેજિટિમેટ ડોક્યુમેન્ટ થયું, ક્રેડિટ નોટ એ લેજિટિમેટ ડોક્યુમેન્ટ થયું બરાબર. એટલે બે જ સાવ સાદી ભાષામાં જ ગણીએ, ઇનવોઇસ કે જે રૂપિયા માટે પ્રૂફ તરીકે આપીએ છીએ, અને કોઈને રૂપિયાનું પાછું રિફંડ આપેલું છે તો એની ક્રેડિટ નોટ, રિફંડ નોટ, ક્રેડિટ નોટ, જે બી જેને જે અલગ અલગ લેંગ્વેજ વાપરી હોય, તો આ બે જ છે. સેલ્સ ઓર્ડર એ લેજિટિમેટેડ ડોક્યુમેન્ટ નથી, તો આપણી કંપનીના ટ્રેકિંગ માટે છે કે ભાઈ આ સેલ્સ પર્સને આ કસ્ટમર જોડે આ ઓર્ડર સામે આપણે આ પ્રપોઝલ ફિક્સ કરી દીધું, કારણ કે કોટેશન એટલા બધા ગયા હોય તો એક્ઝેક્ટ કયું કન્સિડર કરવાનું, તો કે આ એસઓ જે છે ને એમાં જે લખેલો છે ફાઇનલ, એની અંદર આ ફાઇનલ ફ્રીઝ થયેલું છે બરાબર. એટલે અકાઉન્ટિંગની ભાષા માટે એસઓ ને કાંઈ લેવા દેવા નથી, એવી રીતે અકાઉન્ટિંગની ભાષામાં પરચેસ ઓર્ડરને કાંઈ લેવા દેવા નથી બરાબર. તો પરચેસ ઓર્ડર આપ્યા પછી તમે ખર્ચો જે પાડો એને મોટા ભાગે લોકો લોકલ પેમેન્ટ કા વાઉચર કહે છે, સારી ભાષામાં બધા વાઉચર જ કહે છે, જેટલી બી આપણે એન્ટ્રી પડે આવા રૂપિયા આપવાની એ બધાને વાઉચર જનરેટ કરી લેવાના, એટલે કાઇન્ડ ઓફ ડેબિટ કે આ મારામાંથી આ ડેબિટ થઈને આનામાં ગયા તેમ, એટલે એ વાઉચર જનરેટ કરવાનો. પણ લોકો એને લોકલ પરચેસ ઓર્ડર બી કહે છે, એલપીઓ બી કહે છે
બરાબર.
તો ધેટ્સ અ સ્ટાન્ડર્ડ ટર્મિનોલોજી એલપીઓ. બાકી ક્રેડિટ નોટ ડેબિટ નોટ એટલે બસ આટલું સિમ્પલ યાદ રાખવામાં, આપણામાં રૂપિયા આવે એટલે ક્રેડિટ છે, આપણામાં જાય છે એટલે ડેબિટ છે. સેમ આપણામાં રૂપિયા આવ્યા એની કોઈ નોટ જનરેટ કરવાની હોય તો એને ક્રેડિટ નોટ કહી શકાય. સોરી માય બેડ. આપણે રૂપિયા આપવાના હોય ત્યારે છે, આમાં પાછું રિવર્સ ટર્નર નું છે, ક્રેડિટ નોટ એટલે કેવું, જ્યારે કોઈ
રિફંડ આપવાનું હોય સાઉન્ડ્સ લાઈક કે આવે છે ત્યારે, બટ ઇટ રિફંડ ના કેસ માં હોય,
રિફંડ ના કેસ માં હોય છે, એટલે આપણે કોઈ રૂપિયા પાછા આપવાના હોય ત્યારે આપણે જનરલી ક્રેડિટ વાઉચર, ક્રેડિટ નોટ એવું કંઈક બનાવીને ક્રેડિટ રિસિપ્ટ બનાવીને આપી દેતા, કે રૂપિયા પાછા આપી દઈએ ઓર ક્રેડિટ નોટ આપી દઈએ કે આ તમે ગમે ત્યારે વાપરી શકો. આટલા
સર, જનરલી જ્યારે એમેઝોન આપણને રિફંડ આપતું હોય તો એ આપણને પૂછતું હોય કે તમારે વાઉચરમાં જોઈએ છે કે આ તો પછી વોલેટમાં જોઈએ છે કે સીધા પેલામાં જોઈએ છે, તો એ એટલે ઇન અ વે આપણે પેલું ડિસ્કસ કરતા હતા ને 5x નું, ત્યારે ક્રેડિટનું કંઈક આવ્યું હતું, એટલે એટલે દર વખતે ઇટ નોટ અ મની, ઇટ કેન બી ઇન અધર ફોર્મેસ.
આપણે ચેક કરી લઈએ, પણ મારું લેઝર અલગ હોય, તારું અલગ હોય, આનું અલગ હોય, આનું અલગ હોય, એટલું એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે આપણે બધા એક જ કંપનીમાં છીએ, મલ્ટીપલ કંપની હોય તો દરેક કંપનીના લેઝર અલગ હોય, પણ વિધિન કંપની એક એક માણસનું લેઝર અલગ હોય. એટલે લેઝર એટલે ટૂંકમાં એમાં ઓવરઓલ સર્વે, કે ભાઈ આ માણસનું ટોટલ આટલું બેલેન્સ છે, સિક્વન્સ વાઇઝ આ ક્રેડિટ એન્ટ્રી, આ ડેબિટ એન્ટ્રી, આ ક્રેડિટ એન્ટ્રી, આ ડેબિટ એન્ટ્રી, આ ક્રેડિટ ડેબિટ, સિમ્પલ. રિયલી એક પર્સનનું લેઝર થઈ ગયું.
બાય ડેફિનેશન લેઝર શું છે? ખાલી એસીનું ઉપર principle book or digital system used to record and classify financial transactions of a business acting as a final record of an account. General ledger, acha ledger na type aa gaya, correct. A master set of accounts containing all transactional data of a business. Sales ledger એટલે ખાલી sales ના છે, owned by a customer to the company. પરચેસ લેજર એટલે ખાલી સપ્લાયર, બાય ધ વેન્ડર એન્ડ સપ્લાયર બે ટર્મિનોલોજી હોય છે, અને આ કસ્ટમર ઓર ક્લાયન્ટ એ ટર્મિનોલોજી હોય છે. બ્લોકચેન લેજર ડિસેન્ટ્રલાઇઝ્ડ ફોર ટેકનિકલ યુઝર પર્સનલાઇઝ્ડ ફોર બિઝનેસ. એટલે ટૂંકમાં પ્રિન્સિપલ બુક ઓર ડિજિટલ સિસ્ટમ યુઝ ટુ રેકોર્ડ ઓર ક્લાસિફાય ટ્રાન્ઝેક્શન ડેબિટ ઓર ક્રેડિટ ઓફ અ પર્ટિક્યુલર બિઝનેસ. એવી તો પર્ટિક્યુલર પર્સનને બી લેઝર કહી શકાય. એટલે જનરલી લોકો ટેલીમાં લે છે, મેન્ટેન કરતા હોય તો મોવેબ લે છે, ત્રણ કંપની અલગ છે, મકાનીફાય, મોવેબ, આ છે, તો એ ટેલીમાં લોગિન થાય પહેલાં મને સિલેક્ટ કરવાનું કે ભાઈ કઈ કંપનીમાં તમારે જવું અથવા કયા લેઝરમાં જાઓ છો. પછી એમાં જાઓ ને એમાં તમારે સ્પેસિફિક જોવું હોય કે મારે સેલ્સ ટીમનું જોવું છે, આ ટીમનું જોવું છે, એવી તો એ વાઇઝ હેડ વાઇઝ તમે કરી શકો. પણ ટૂંકમાં લેઝર એટલે ક્રેડિટ ડેબિટની એન્ટ્રી, ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ મેન્ટેન કરેલો છે, બટ ઓફ અ પર્ટિક્યુલર થિંગ, વેધર બિઝનેસ, ડિપાર્ટમેન્ટ, પર્સન, એને કહેવાય. અને લેજર ઓર જનરલ લેજર બોથ આર સિમિલર થિંગ. લેજર એ જન એક ડેફિનેશન કે વર્ડ છે, જનરલ લેજર એટલે જનરલ લેજર બોલીને એટલે જનરલ લેજરની જ વાત કરી, એવું સમજવાનું. સેલ્સ લેજર બોલી તો જ સેલ્સની, પરચેસ લેજર બોલી તો જ પરચેસની વાત છે, બાકી અહીંયા બંને ટાઈપની એન્ટ્રી ભેગી જ આવશે, ક્રેડિટ ડેબિટ. એટલે ઓલમોસ્ટ હવે તમે આમાં સેલ્સ ઓર્ડર, કોટેશન, ઇન્ક્વાયરીસ આ બધું કવર થઈ ગયું. પછી પરચેસ સાઈડમાં પરચેસ ઓર્ડર આવી ગયો, bills and invoice in a way both are same thing, but generally loko bill aa side vapare chhe, invoice terminology aa side vapare customer side, baki bada same chhe. to jya inventory jya bhi manage thati hoy ema tamne inward outward એવો જેમ ફાઇનાન્સમાં ક્રેડિટ ડેબિટ સાંભળવા મળે એમ ઇન્વેન્ટરી વાળી જ્યારે બી વાત કરતા હોય ફિઝિકલ ઇન્વેન્ટરી ત્યારે ઇનવર્ડ આઉટવર્ડ સાંભળવા મળે. બંને છે એક હતે, ઇનવર્ડ એટલે ક્રેડિટ થવું એટલે કે એન્ટર થવું, આઉટવર્ડ એટલે બહાર નીકળવું, ડેબિટ થવું. એમ ઈ વે બિલ એટલે તમે
કોઈ બી બનેલી વસ્તુને જ્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલથી શિપ કરો તો ગવર્મેન્ટ છે ને એમાં ચાર્જ લે છે, એને ઈ વે ચાર્જ કે ઈ વે બિલ જ કહે છે. એટલે એનું પોર્ટલ ગવર્મેન્ટનું અલગ છે. એટલે અત્યારે આપણે ગવર્મેન્ટમાં ટેક્સ કલેક્શન આપણને વધારે જે દેખાય છે, આઈ મીન પ્રોગ્રેસ જોવા મળે છે એનું. અડધા પરનું રીઝન ઈ વે બિલ બી છે, ખાલી જીએસટી જ છે એવું નથી. એમ જીએસટી કલેક્ટ કરે છે એવી રીતે ઈ વે બિલ થી બી ગવર્મેન્ટ જે ટેક્સ કલેક્ટ કરવો જોઈએ ઘણો કરે છે ઘણા ટાઈમથી. એમ એટલે જે બી ટ્રકમાં કાંઈ બી નીકળેલે છે, આ ટેબલ બની ગયું ફર્નિચરનું અને શિપ કરતા હોય, તો એ મેન્યુફેક્ચરરની જવાબદારી આવે કે એ ગવર્મેન્ટના પોર્ટલ પર અપલોડ કરે, એનો એક યુનિક રિસિપ્ટ બને, જે બી 100 રૂપિયા 200 રૂપિયા વજન ઉપર મટીરિયલ ઉપર સાઇઝ ઉપર થતું હોય એની રિસિપ્ટ આવે. એ જે ટ્રક હોય એમાં એને લઈને નીકળવી પડે, એટલે નહીંતર એને કોઈ બી જગ્યાએ કોઈ બી અટકાવી શકે એમ પોલીસ ડિપાર્ટમેન્ટ કે ગમે તે. એક્યુરેટ ખાલી વજન માપવા માટે કરે. હા, પછી વજન નો ઉપયોગ બનાવવા કે કેલ્ક્યુલેટ કરવા કરતો હોય તો મને આઈડિયા નથી, પણ હા એટલે લે છે સ્ક્રેપ છે અથવા સ્ટીલ બની ગયું, સ્ટીલના બહાર લઈ જાય છે તો છેલ્લે ટૂંકમાં એનું વજન મપાય. પછી ઈવી બિલ પોર્ટલ હોય એમાં અમુક સિલેક્શન આવે, એમાં સ્પેસિફિક કેટેગરી ડાયમેન્શન ને વજનના આતે જે અમુક વસ્તુ નાખો એના પરથી તમને ઈ એક્ઝેક્ટ નંબર કે સોરી યુનિક નંબર જનરેટ કરે ને અમાઉન્ટ કે પે કરવાની, એટલે એ તમારે જોડે ભરવી જ પડે, મેન્ડેટરી થઈ જાય. એટલે જેટલી બી ERP છે, ઉડુમાં બી આપણે પાસો ફર્નિચર કર્યું હતું એમાં કનેક્ટ કર્યું હતું, ક્લાયન્ટ વી વે પોર્ટલ કનેક્ટ કર્યું હતું આપણે, એટલે એ છે. અને મોટાભાગની જે મોટી લાર્જ સ્કેલ ERP છે ને એને ગવર્મેન્ટનું ઈ વે બિલનું API જ કનેક્ટ કરેલી છે, એટલે તમારે ખાલી તમારા ઈ વે પોર્ટલમાંથી જઈને એક API કી જનરેટ કરી તમારા ERP નાખી દેવાની. એટલે જ્યારે જ્યારે તમે ડિસ્પેચ કરો ને તમારી ERP જે મેન્યુફેક્ચરિંગ હોય ને, એટલે ચા મેન્યુફેક્ચરિંગ ERP નું છે રાઈટ, તો એમાં તમારે છેલ્લે ડિસ્પેચ કરવું પડે મેન્યુફેક્ચરિંગ આખી પ્રોસેસ પછી જે પેકેજ રેડી છે તમારામાં ગોડાઉનમાં જ્યાં બન્યો ત્યાં માલ બનીને પડ્યો છે, તો તમારે એને આઉટવર્ડ ક્યાંક માર્ક તો કરવો પડે. તો એ જે ERP જ્યારે તમે ડિસ્પેચનું ફીચર આપો ને, અને જો તમારું ઈવે બિલ પોર્ટલ કનેક્ટેડ હોય ને, તો એ જાતે જ ઓટોમેટિક ત્યાં જઈને એન્ટ્રી કરીને નવો યુનિક નંબર આવીને તમને અહીંયા આપી દે, અને ત્યાં તમારા પોર્ટલમાં એ હિસાબ ઉભો રાખે તમારે આટલા પે કરવાના. Levy is a legal seizure of a property or imposed tax or a fee collected by an authority. એટલે લેવી એ જનરલ ટર્મ છે, એને ઈ વે બિલ જોડે લેવા દેવા જોઈએ નથી, પણ કોઈ બી ટાઈપનો ટૂંકમાં ટેક્સ ઇમ્પોઝ થતો હોય ઓથોરિટી લેતી હોય એને લેવી કહેવાય. તો આ આઈડિયલ ટર્મિનોલોજી ઇઝ ઈ લેવી, પણ આપણે ગવર્મેન્ટ આપણે એને ઈ વે બિલ નામ આપેલું છે. તો આ અલગ અલગ યુઝફુલ વસ્તુ હતી મેં તમને કીધી, અને વાઉચર મેં તમને કીધું રાઈટ, લોકો LPO બી કહે છે, વાઉચર બી કહે છે. અને હા, હજી એક પેટી કેસ એટલે દરેક કંપની દરેક ઘરમાં જે રીતે થાય ને એ રીતે જ કંપનીમાં થાય. બધા ઘરમાં શું થાય કે થોડોક કેસ રાખતા હોય એમ, એટલે છે હવે ડિજિટલાઇઝ થતા જાય છે, ઓછું થતું જાય, પણ જનરલી એવું હોય કે કા નાની પેટી હોય કે કોઈ એક જગ્યા હોય કે જ્યાં થોડાક કેસ પડ્યા હોય, એટલે એ ઓલરેડી અકાઉન્ટિંગમાં એન્ટ્રી પાડી દીધેલી છે કે ભાઈ મારા અકાઉન્ટમાંથી મેં 1,00,000 રૂપિયા ઉપાડીને પેટી કેસમાં નાખ્યા. પછી પેટી કેસનો હિસાબ તમારે અલગ રાખવો ન રાખો એ મ્યુચ્યુઅલ તમારી ફેમિલી લેવલ કંપની લેવલ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. એટલે દરેક ઓર્ગ પેટી કેસ મેનેજ કરવાનો ફીચર એટલે નથી માગતી કે અકાઉન્ટિંગમાં એની એન્ટ્રી પડી ગઈ છે કે અહીંયાથી આટલા પેટી કેસ લીધા, પછી આનું શું કર્યું એ નથી કરવું તો એ નહીં માગે અહીંયા. પણ મોટી ઓર્ગ બધી જ પેટી કેસ મેનેજ બી આમાં કરે, એમાંથી બી કેટલા કોને ગયા, કારણ કે અમુક વેન્ડર્સ લે છે કચરાવાળા આવતા હોય કે આ છે તે છે, તો એને તો સીધા કેસ જ દેવાતા હોય ચાવાળા ને બધાને. તો જો કે આપણે તો કદાચ કેસ નહીં કે ઓનલાઈન કાં ચેક દેવાય, પણ કોઈક કોઈક જગ્યાએ એવી રીતે કેસ વાળો વહીવટ થતો હોય તો એનો બી હિસાબ એ લોકો રાખે અને પાડે પાછો, કારણ કે પેટી કેસ એવું ડિસેન્ટ અમાઉન્ટમાં ઉપાડતા હોય મોટી કંપનીઝમાં. તો અગેન આ એક અકાઉન્ટિંગનો બી હતો પોઈન્ટ. ને બાકી પર કન્ટ્રી પાછા ચેન્જ જે થાય એ ખરા ટેક્સેશનના, એટલે આપણે જીએસટી છે એવી તો દરેક કન્ટ્રીમાં અલગ અલગ જે બી ટેક્સ હોય, મોટાભાગની કન્ટ્રીમાં સારું છે ઓલમોસ્ટ જીએસટી જીએસટી જેવા ટર્મિનોલોજી છે, અને સ્લેબ અલગ અલગ હોય આઇટમ વાઇઝ, એટલે કારના અલગ વર્સિસ વસ્તુ વાઇઝ 2% 5% 8% જે બી, આમ તો 5-18 બે છે, તો એ જીએસટીના સ્લેબ થયા. જીએસટી ના એક્ઝામ્પલથી વાત કરું છું, પણ ટ્રુ ફોર ઓલ ટાઈપ ઓફ ટેક્સેશન બે રીતનું ટેક્સેશન આવે. તમે કસ્ટમર પાસેથી લઈ લો અને એમના બિહાફમાં ગવર્મેન્ટને પછી પે કરો એક સાથે, બરાબર? ઓર તમે બિલમાં લખો પણ એ ટાઈપથી લખો કે આ હું મેન્શન કરું છું કે 18% છે અને આટલો થાય છે ટેક્સ, પણ હું તારી પાસેથી લેતો જ નથી, તારી જવાબદારી તારે ગવર્મેન્ટને ભરવાની, બરાબર? એટલે અહીંયા આ ગવર્મેન્ટને ભરે છે અને પેલા કેસમાં આમની જવાબદારી છે એમને ભરવાના. એટલે સાદી ભાષામાં કહીએ તો ટેક્સ બે ટાઈપના હોય છે, ઇન્ક્લુઝિવ ઓર એક્સક્લુઝિવ. આપણે જીએસટી જનરલી જે રીતે જોવા ટેવાયેલા છીએ ઇન્ક્લુઝિવ ટેવાયેલા છીએ, એટલે બિલ મોકલીને એમાં જે લખેલું છે એમાં, સોરી માય બેડ, આપણે એક્સક્લુઝિવ કરીએ છીએ, એટલે 1,00,000 રૂપિયા અને 18% ઉપરથી લઈએ છીએ, 1,00,000ની અંદર જ ઇન્વોલ્વ નથી. પણ આમ જોવા જાવ તો ટોટલ ઇન્વોઇસ અમાઉન્ટમાં ઇન્ક્લુઝિવ ગણાય, પણ આમ એક્સક્લુઝિવ થયો, 18% ઓર 5% આપણે અલગથી લગાડીએ છીએ, બરાબર? એટલે એ રીતે એક્સક્લુઝિવ થયો, પણ આપણે જવાબદારી લઈએ છીએ ભરવાનો. પણ આરસીએમ રિવર્સ ચાર્જ મિકેનિઝમ આરસીએમ, યસ, તો એ ફ્રોમ ધ સપ્લાયર ટુ રિસિપિયન્ટ ઓફ અ સ્પેસિફિક ગુડ્સ ઓર સર્વિસ, એટલે એ રિવર્સ થઈ જાય. તમે લખ્યો છે પણ તમે એમ નથી ભરવાનો, આરસીએમ છે એટલે સામે વાળો ભરશે, એ વાળો કેસ થઈ ગયો. ઓરા વાળો, આઈ મીન વોટ એવર, એટલે ટુ પર રિવર્સ વે થયો. ઓકે, તો એ ટાઈપ થઈ. એવી રીતે વિથહોલ્ડિંગ ટેક્સ WHT કરી છે, આપણે ટાંજેને એવા લાગે છે, એટલે આમ એ લોકો વેટ ગણે છે, પણ ઇન્ટરનેશનલ એ લોકો પેમેન્ટ ટ્રાન્સફર કરે એટલે ત્યાંના લોકો આપણા લોકોને ટ્રાન્સફર કરે ને, એટલે WHT લગાડે. તો એ WHT નો મતલબ એવું થાય, આપણે એમને કહીએ કે તમે અમને 1,00,000 રૂપિયા મોકલો, તો એ આપણને કાયમ છે 95,000 મોકલે, એ 5 વિથહોલ્ડ પોતે કરી નાખે, પણ આપણા બિહાફમાં ગવર્મેન્ટને ત્યાં ટેક્સ ભરે. હવે એ તો આપણો તો બિલ જ સર્વિસ જ 1,00,000 આપી દીધી, એને તો પૂરેપૂરા 1,00,000 તો આપણને આપવા જ જોઈતા હતા, રાઈટ? તો 95 જાય પાસે, તો 5 એના ગવર્મેન્ટને ભરે છે, તો આપણો શું, આપણે તો 5 લોસમાં ગયા ને, તો એ 5 આપણે આપણા ગવર્મેન્ટને ક્લેમ કરી શકીએ છીએ, કારણ કે આપણી એની ગવર્મેન્ટ વચ્ચે ટાઈપ થયેલું છે એમ, કે તમે આવા વિથહોલ્ડિંગ ટેક્સ એકબીજાને ક્લેમ કરી શકો એમ. એ મોટા ઇન્ડિયાને એ સારું છે કે મોટાભાગના ઘણા બધા કન્ટ્રીઝ જોડે એવા ટાઈપ છે, કે ત્યાંથી તમારો વિથહોલ્ડિંગ ટેક્સ કપાણો તો તમે અહીંયા બી એને ક્લેમ કરી શકો, એટલે તમારી કંપનીના ટેક્સેશનમાંથી એટલું ઓછું થાય. એટલે અકાઉન્ટિંગના લેક્ચર જેવું તમને સાઉન્ડ થયું, પણ તમને ERP માં માટે તને કોઈ બી આ આગળના બધા પ્રોજેક્ટ્સ માટે આ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી હતી. રેકોર્ડ થતો બંધ કરે એ ઓડિયો નોટ.